Oh, my. વ્યક્તિને માટે શરૂઆતમાં રામચરિત માનસના સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ ગણપતિને યાદ કરો, ગણનાયક કરી રહ્યો હતો, બુદ્ધિ આશીષો બધો છે, ગણોના પતિ છે ગણપતિ, ઇન્દ્રિયો ગણ અને તેના અધીશ્વર સ્વામી પરમાત્મા ગણપતિ તેમનું સ્થાપન કરે છે અને તે પછી કહે છે કે પરમાત્માની શક્તિ કેટલી બધી અનંત અસીમ છે. પરમાત્માની ભક્તિ તો અનંત શક્તિથી સંપન્ન છે, પરમાત્માની શક્તિ પણ કેટલી અસીમ છે. મૂંગા બોલે દિવ્ય વચન, પંગુ ચડી ગઈ વર્ગ, મુખ હોય વાચાલ પંગુ ચડે ગઈ વર્ગ. મૂંગાઓ જેમની શક્તિથી જેમની કૃપાથી વાણી પ્રાપ્ત કરે અને પાંગળાઓ પર્વતને પકડે, આટલી બધી અચિંત્ય અનંત શક્તિ પરમાત્માની છે. એની જે ભક્તિ કરે એની અંદર પણ આવી શક્તિ આવી રહી છે. અમે જે પરમાત્મા રજને ગીરી સમાન બનાવી દે, વેરુ સમાન બનાવી દે, વેરુને વળી રજ જેવી કરી શકે, કર્તુમ અકર્તુમ મંત્યતા કર્તુમ સમર્થ પુરુષ વિશેષ ઈશ્વર, આવા ઈશ્વર કોઈ પણ વસ્તુ કરવું હોય કરવી હોય તો પણ સમર્થ, ન કરવી હોય તો પણ સમર્થ, અન્યથા કરવી હોય તો પણ સમર્થ, સર્વ પ્રકારની શક્તિથી સંપન્ન કરવા, એનું શરણ લેવાને માટે, પરમાત્માની પરમ કૃપાને પામવાને માટે, ભક્તિભાવ જીવનમાં વધે એને માટે તુલસીદાસજી મહારાજ સદગુરુનું સ્મરણ કરતા છે. વંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ, મહામોહ તમકુંજ જાસુ રચન રવિ કર નિકર, રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ કરે. નરરૂપ હરિ કૃપા સિંધુ નરરૂપ છે, કૃપાના સાગર છે સદગુરુ નરરૂપ હરિ, પોતે જાણે કે પ્રાદુર્ભાવ પામ્યા તેવા છે. મોહનો જે અંધકાર છે તેને દૂર કરવા માટે સૂર્યના કિરણો જેવા તેમના વચનો છે. એ વચનોને અનુસરવામાં આવે તો માનવ પોતાના જીવનનું કલ્યાણ કરી શકે. આ પ્રકારે પ્રશસ્તિ કરીને તુલસીદાસજી મહારાજ પરમાત્માની ભક્તિને માટે ગુરુની ગણપતિને અને પ્રભુની કૃપા પ્રભુની કૃપાને કારણ વંદુ શ્રી સદગુરુ જય. આવા સદગુરુના ચરણોને વંદન કરું છું, પરમાત્માને વંદન કરું છું, જે પરમાત્મા પોતાની શક્તિથી મૂંગાને વાળી આપે અને પાંદડાઓને ચાલતા. એક સાધારણ માણસ હતો, એ પર્વતની શાખા ઉપર બેઠો, વૃક્ષ હતું, વૃક્ષની શાખા ઉપર તે માણસ બેઠો, સાધારણ કામ કરતો હતો. પોતાના હાથમાં કુવાડો હતો, એ કુવાડાની મદદથી વૃક્ષની શાખા જેના પર તે વિરાજમાન હતો એ શાખાને કાપવાનું કામ કરતો. કોઈ પણ માણસની દ્રષ્ટિ ખેંચાય, આવા માણસને જોઈને માનવા પ્રેરાય કે આ માણસની બુદ્ધિ કંઈ બરાબર હોય એમ લાગતું નથી, મગજનું સંતુલન નથી, મગજનું ચક્ર કંઈ કામ કરતું નથી, નહીં તો જે ડાળી ઉપર બેઠો હોય તે ડાળીને કંઈ કાપવાનું કામ કરે. સ્વપ્ને પણ વિચારે, જોકે અત્યારે માણસો તેવું જ કરી રહ્યા છે, મોટાભાગના માણસો તેવું જ કરતા હોય એવું લાગે કે મનુષ્ય જીવનની પંચ મહાભૂતની જે શાખા શરીરથી પ્રાપ્ત થઈ છે, જે હૃદયરૂપી ડાળી ઉપર માણસ બેઠો છે, એની જ ધીરે ધીરે કાપી રહ્યો, પોતાના આત્મકલ્યાણના પ્રયત્નો ન કરતો હોય તેવું સામાન્ય મનુષ્યને જોવાથી લાગે છે. પરંતુ તે દિવસોમાં આજથી હજારો વર્ષ પહેલા આ પુરુષ આ કાર્ય કર્યો, ઘણા માણસો ત્યાંથી પસાર થતા હતા, બધા હસતા હતા, મુશ્કેલી કરતા હતા. એક માણસ ત્યાંથી પસાર થયા, મહાપુરુષ, પરમાત્માના પરમ ભક્ત, પરમાત્માની કૃપા પ્રાપ્ત એક વિભૂતિ, એને જોયું કે આ માણસ શાખા પર બેઠો છે અને તે શાખાને કુહાડાની મદદથી કાપવા કરે છે. થોડા વખતમાં શાખા એટલી બધી કપાઈ જશે કે માણસ નીચે પણ જવાનું. એને વાગો ઉભા, સંતનું હૃદય હંમેશા કરુણાથી ફેરાયું હતું અને તે પરમ હિત કરવાને માટે તૈયાર હોય છે. સાધારણ માનવો હિત કરે ખરા, પરંતુ પરમ હિત કરતા નથી. સાધારણ માનવો આપણું સન્માન રાખે છે, અનાજ આપે છે, કપડાં આપે છે, વિધિ આપવામાં નિમિત્ત બને છે, ઘર વસાવી આપે છે, લગ્ન કરાવી આપે છે. લગ્ન થયા પછી જો સંતાન ન હોય તો તેની ચિંતાઓ કરે છે, બાધાઓ રાખે છે, માન્યતાઓ કરે છે, બધું કરે છે. તે પણ આપણું હિત તો થાય, પણ પરમ હિત જીવને શિવની તરફ લઈ જવાનો, બંધનોમાંથી મુક્ત કરવાની માટેનો માર્ગ બતાવવો, અશાંતિના ઓળાઓ જીવનમાં છવાઈ ગયા હોય એમાંથી માનવને મુક્ત કરીને શાંતિના સરોવરમાં સ્નાન કરાવવાનું પુણ્ય કાર્ય, પોતાના સ્વરૂપનો અનુભવ કરવાને માટે તૈયાર કરવાનું, માનવ જીવનનો મહિમા સમજાવવાનું અને માનવ જીવનના મહિમાને સમજ્યા પછી જાણ્યા પછી તે મહિમાને પૂર્ણ કરવાને માટે તેની પૂર્તિને માટે પ્રમાણિક કોષ્ટા અથવા પ્રયત્ન કરવાની પ્રેરણા પ્રદાન કરવાનું આ જે પરમ હિતનું કાર્ય છે તે તો સંત જ કરે. સંતનું કામ ક્યાં છે? જરાક આપણે ભેગા થઈ એટલે તરત જ પૂછે છે, કાંઈ કરો છો? આપણે કઈ હોટલ ચલાવ્યું છે? એ તો કરતા જશો ને, એ બી કરશો. તો કે ના મોટલ છે એ પણ છે, તો કે ના જોબ એ પણ છે. એ તો બધા જ કરે છે, તમે કાંઈ એકલા થોડા કરો છો? બધા જ કંઈક ને કંઈક તો આવું કાર્ય કરે જ છે, તો જ પોતાની આજીવિકા જાય છે. હું આ કરું છું કે નથી કરતા તે નથી પૂછતો, હું તો એમ કરું છું કે કહું છું કે માનવ જીવન પ્રાપ્ત કર્યા પછી તમે આવ્યા હતા જે કાર્ય કરવાને માટે, અને જે કાર્ય કર્યા પછીથી તમારું સાચું કલ્યાણ સધાવવાની સંભાવના છે તેવું સત્કાર્ય ભજનરૂપી કાર્ય, સાધનારૂપી કાર્ય, પરમાત્માની ભક્તિરૂપી કાર્ય કરી રહ્યા છો, દાન કરી રહ્યા છો, તપ કરી રહ્યા છો, સેવા કરી રહ્યા છો, વ્રત કરી રહ્યા છો, ધ્યાન ધરી રહ્યા છો, જ્ઞાન પ્રાપ્ત કરવાની માટે સ્વાધ્યાયનો આધાર લઈ રહ્યા છો, કોઈ સદગ્રંથનો અભ્યાસ કરો છો, સંત સેવા કરો છો, સંત સમાગમ કરો છો, આ હું પૂછું છું કે આ કામ કરો છો? તો પછી કરતા હોય તે કે બીજા હોય તેમ કે નથી, તો એ સંત શાંતિથી આપણને બેસવા દેતા નથી. આપણે કે નથી કરતા તો કે કેમ નથી કરતા? તરત પ્રશ્ન પૂછે, શું મુશ્કેલી છે તમને? કેમ નથી કરતા? આવું ઉત્તમ મનુષ્ય શરીર તમને પ્રાપ્ત થયું, આવો સુંદર પ્રદેશ રહેવા માટે મળ્યો, આટલી બધી શાંતિ પણ છે, બધી બાહ્ય અનુકૂળતાઓ પણ હવે સાંપડેલી છે, છતાં પણ કેમ નથી? સંત હંમેશા આપણે પાછળ પડે છે, આપણા આત્માને જાગૃત કરવાનો પ્રયત્ન કરે. અને જો આપણે કહીએ કે કરીએ છીએ તો કે કેટલું કરું છું, તોય પાછું એને સંતોષ નથી. કેટલા જ્ઞાન કરો છો? રોજનું કેટલું ધ્યાન કરો? કેટલું દાન કરો? શું કરો છો? એ આપણું વધારે વધારે શ્રી સધાય, કલ્યાણ થાય તેને માટેનું સવાલ છે. એવું નથી પૂછતા કે લગ્ન કરેલું કે નહીં કરેલું, કે કલાક કરી નહીં ક્યાં કરે નથી, અને કર્યા પછી વળી એવું ના પૂછે કે કેટલા છોકરા શું શું કરે છે ને ક્યાં, કેટલા એમાં ના પડેલા, કેટલા નહીં પડેલા, એમાં કંઈ બહુ રસ એમને પડે. એ તો જીવનનું જેથી સાર્થક્ય સદાય તેવા જ પ્રશ્નો પાડશે, તેવા પ્રશ્નો પૂછે. એટલે સંતોને પરમહિત કરનાર, પરમહિત કરનાર સંત પરમહિત કરનાર. આ સંત પુરુષો તો માનવનું પરમ કલ્યાણ કરનારા છે. કેમ પરમ કલ્યાણ કરે છે? કેવી રીતે? પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, પરમાત્માના ચારુ ચરણોમાં પ્રીતિ જગાવે છે. પ્રીત જગત સે ન્યારી, સંત પરમ હિત કરમ મિટાવત ભારી, સંત પરમ હિત કરમ મિટાવત પરમ દૂર કરે છે. મનમાં જે અવિદ્યા હોય તે અવિદ્યામાં અહંકારમાંથી મુક્ત કરે છે, રાગમાંથી મુક્ત કરે છે, દ્વેષમાંથી મુક્ત કરે છે. સંતોનું કાર્ય છે જેવી રીતે ઝવેરીનું કાર્ય છે, હીરાને લીધા પછી તેના પાસા પાડવાનો, એને વધારે ચળકતો કરવાનો, એમ સંતોનું કાર્ય છે. કોઈ પણ માણસને મળ્યા પછીથી તેને વધારે ઉજ્જવળ બનાવવું, એના જીવનને વધારે શાંતિમય કરવા, એને પરમાત્મા તરફ પ્રેરિત કરવાનું, દોરવાનું, એની અંદર ઉત્તમ પ્રકારના સદગુણો અને સદવિચારોને ભરવાનો છે. એવા સંત હતા. એમણે જોયું કે આ માણસ શાખાને તોડી રહ્યો છે. ઉભા કેમ ભાઈ, શું કરી રહ્યો છે? તો કે તમારી શું પંચાયત છે? ઉપર બેઠેલું જવાબ, તમારી શું પંચાયત? તો કે ના પંચાયત છે એટલે તો પૂછું છું. સંતે સંત પણ કંઈ થાકે એ પંચાયત આવે એવા પૂછ્યું કે પંચાયત હોય તો જ પૂછ્યું ને કે એમને કોઈ પૂછે વગર પંચાયતથી? તો પણ હવે જાઉં ને રસ્તે નકામાં ઉભા ઉભા પૂછો છો. તો કે રસ્તે જ જઈ રહ્યો છું, તું રસ્તે નથી જતો માટે પૂછું. હું તો રસ્તે જ જઈ રહ્યો છું. જ્યારથી જગતમાં જન્મ્યો અને જ્યારથી મને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી હું તો સાચે રસ્તે જ છું, પણ તું સાચે રસ્તે નથી માટે આ પંચાયત કરવા આવ્યો છું. આ તો કાપો છે, જે શાખા ઉપર બેઠો છે તે શાખાને કાપી રહ્યો છે. આનું પરિણામ શું આવશે તે તને ખબર છે? તો કે ખબર છે એટલે તો કાપું છું. નીચે પડીશું ને કેટલી મજા પડશે, આનંદ આપશું. તો કે પગ ભાગી જશે, ફ્રેક્ચર થશે. તો કે ભલે થતું તમે આવી ગયા ઉપર, એક કરતા બે પડી આવો, કેટલી મજા આવે. સંત સમજી ગયા કે માણસ જવાબ આપવામાં કુશળ છે, અને જો કોઈ કોર્ટમાં પ્લીડર તરીકે મૂક્યો હોય તો બરાબર સવાલ જવાબો કરે, પણ બુદ્ધિ છે, પણ બુદ્ધિ બીજી માર્ગે મૂકે છે. આટલો જ કહે છે. આ માણસની બુદ્ધિ જો બરાબર થઈ જાય તો એ પછી ચમત્કાર કરી શકે, જાણવું કરી શકે, નિરાશ થવાનું કોઈ કારણ નથી. માણસનું મન હજુ સક્રિય છે, કાર્યરત છે, સાવ જળ જેવું નથી. એને કોઈ જરા નીચે આવી છોડો તો કે આ ડાળીને પાણી પછી આવ્યું. તો કે તો પછી પણ છે, તું પેલા નીચે તો આવ. તો કે કેમ, કે પ્રસાદ વરસાદ લાવ્યા છો? તો કે લાવ્યો છે એટલે તો કહું છું. તો કે આવું નીચે, એટલે પ્રસાદ વરસાદ નામ સાંભળ્યું નીચે. અને સંતની પાસે પ્રસાદ હતો એટલે એને કહ્યું કે પ્રસાદ હું જીભ ઉપમાં જ મૂકીશ, આત્મા મોઢુગા. એટલે પેલા એ પ્રસાદ કે તમે બતાવો તો મોઢુગા, કાંઈ ન હોય તો મોઢું ઉગાડવાથી શું કરે. એટલે સંતે બતાવ્યું કે આ પેંડો છે, જો ભાઈ તો ચાલો મોઢું ઉગાડ. એટલે સંતે કહ્યું કે પેંડો હમણાં મૂકું છું, જરા જોઈ લઉં જીભ, અને એ જીભ ઉપર લખી મંત્ર લખી દીધો. જાણી લીધું કે આ જીવ જેવો તેવો નથી, ખાણમાં પડેલો પડેલો છે. ખાણ અને કોઈ ખોદનાર નથી. ભલે અત્યારે આવરો એને આવી ગયા હોય, પણ આગળ ત્યાંથી અનેક માણસોનું કલ્યાણ કરી શકે તેવી શક્તિવાળો છે. સંતની દિવ્ય દ્રષ્ટિ જાણ કરી, એટલે તરત જ એને જીભ પર મંત્ર લખ્યો અને કહ્યું કે બસ, તમે આગળનું કામ નીકળે થશે. આ મંત્ર મેં જીભ પર લખ્યો છે, તે લખીને કાગળ પર પણ આપું છું, જપાય તો જપશે બરાબર, તારું ભલું થશે, અને એવી મજા પડશે કે તું કેટલાય વાગે ડાળીઓ પરથી પાડીશ નીચે. આ મંત્રનું પરિણામ તો કે તો હું એકલો તો પડવાનો હતો, પણ બીજાએ પડે તો કે બીજા અનેક પડશે. તું જે શાખાઓ તૈયાર કરીશ એના ઉપર ચડી ચડીને કૂદકા એવા વાગશે લોકો કે નીચે પડે. એટલે બહુ મજા આવતો હતો. તે સંત ત્યાંથી વિદાય થઈ ગયા, પોતાનું કાર્ય કરીને પેંડાનો પ્રસાદ પણ આપી દીધો, વિદાય થયા. અને આ જે જીભ ઉપર મંત્ર લખ્યો અને જે મંત્ર જપવાનો કહ્યો એનું પરિણામ ભવિષ્યમાં કેટલું બધું મહાન કહ્યું. સંસ્કૃત સાહિત્યના જુદામાં જુદા આદિકવિ મહર્ષિ વાલ્મીકી અને તે પછી સંસ્કૃત ભાષાની અંદર જેટલા પણ કવિઓ પાક્યા એ બધા જ કવિઓની અંદર મૂર્ધન્ય કવિ, શ્રેષ્ઠ કવિ, નામાંકિત કવિ, જેના પુસ્તકને વાંચ્યા પછી તે જર્મનીનો મહાન કવિ ગેટે એ પુસ્તકને પોતાના માથા પર મૂકીને નાચવા માંડ્યો. એટલું બધું સુંદર પુસ્તક અભિજ્ઞાન શાકુંતલમ પુસ્તક એ મહાકવિ કાલિદાસ, આ કાળીદાસ સંતની કૃપા, સંતની પ્રસાદ, કાળી ભગવતીનો મંત્ર જીભ પર સંતે મૂક્યો અને કહ્યું કાળો નામ કાલિદાસ થશે. તે કાલિદાસ રઘુવંશ અભિજ્ઞાન શાકુંતલમ મેઘદૂત કુમાર સંભવમ તથા કાવ્યું સંસ્કૃત સાહિત્યમાં આજે મોટા મોટા વિદ્વાનો વાંચીને દીધું અને સંતે કહેલું તે પ્રમાણે સંસારની ડાળી શાખા પર બેઠેલા વિદ્વાનો આના સાહિત્યને વાંચીને કૂદકાવ મારે છે, ખુશખુશાળ થઈ જાય છે, પ્રસન્ન. સંતની કૃપા અને પ્રભુની ભક્તિ શું નથી કહી છે. માણસને નરમાથી નારાયણ મકમ કરોતી વાચા મૂંગાને વાણી આપે, એટલું જ નહીં પણ એવી વાણી આપે કે જે વાણી અમર કરે, માનવની પણ અમર કરાય એવી વાણી આપે. સંતની કૃપાને પ્રભુની કૃપામાં અનંત શક્તિ પડે છે. બદ્રીનાથની યાત્રા કરતા કરતા અમે બદ્રીનાથના મંદિરમાં સૌથી પ્રથમ જ્યારે ગયેલા તે વખતે મોટરો નહોતી. આજે તો બદ્રીનાથની યાત્રા કરવી હોય તો તમારે દિલ્હી થઈને હરિદ્વાર અને હરિદ્વાર થઈને ઋષિકેશ પહોંચી જવાનું, ત્યાંથી ટેક્સીઓને મોટરો બસો મળે છે. બીજે દિવસે બદ્રીનાથ ચાલે. બદ્રીનાથના મંદિરની સામે હવે ટેક્સી અને બસો જઈ રહી હતી, પરંતુ પહેલા પગે ચાલીને યાત્રા કરવી પડે. તે વખતે અમને બે મહિના લાગેલા પગરસ્તે બદ્રી કેદાર ગંગોત્રી જમનોત્રીની યાત્રા કરતા. પર્વતોમાં યાત્રા કરવાની અનેક પ્રકારના સૌંદર્યવાળા દ્રશ્યો, રસ્તામાં આવે, નદીઓ આવે, ઝરણા આવે, સંતોના આશ્રમો આવે, કોઈ કોઈ સંતના દર્શન, સૌભાગ્ય પ્રસાદ પડે એ રીતે આગળ જવા. તે વખતે જ્યારે અમે બદ્રીનાથ ગયેલા ત્યારે એક માણસ એવો અમે જોયો કે જે માણસને પગ જ નહોતા, બે પગ કામ એટલે લાકડાની ગોળીની મદદથી નીચે બેસીને જમીન પર એ માણસ ચાલતો. બદ્રીનાથના મંદિરમાં અમે બેઠેલા ત્યાં અમારી પાસે આવીને એ માણસને સુધી અમે એને પૂછ્યું, આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો? તો કે હું મધ્યપ્રદેશનો હતું અને મારા મનમાં એક સંકલ્પ મેં કરેલો કે જીવન પૂરું થાય તે પહેલા ભગવાન બદ્રી વિશાળના દર્શન કરવા છે. તો મારે ઘેરથી આટલા બધા વર્ષે સંકલ્પને પૂરો કરવા માટે નીકળ્યો. મધ્યપ્રદેશમાંથી તો ક્યાં રોજ જેટલું ચલાય તેટલું ચાલે. કેટલે વખતે તમે બદ્રીનાથ આવ્યા? તો કે છ મહિના. છ મહિને હું આ બદ્રીનાથમાં ગયો, હવે છ મહિને પાછળ મારે શું બતાવવા છે? બીજું કરવાનું પણ છું, હું બીજું કરી પણ છું. યાત્રા કરવાનું મારું સ્વપ્ન પૂરું થયું, એની આંખમાંથી પ્રેમના આનંદના આશ્રુ ટપકતા, એને સંતોષ હતો કે પોતાનો સંકલ્પ પૂરો થયો. મેં એને પૂછ્યું, ભાઈ તમે આ રીતે આવ્યા તો તમને રસ્તામાં કંઈ તકલીફ પડી નથી? તો કે શું તકલીફ પડી? હું ભગવાનને ભરોસે આવ્યા અને ભગવાનની ભક્તિ કરતા કરતા આવ્યો છું એટલે મને કંઈ તકલીફ પડી. હું ચાલતો હતો, શરીર ચાલતું હતું, મનથી હું ભગવાનનું નામ સ્મરણ કર્યા, ભગવાનનું નામ રામ નામ જાણું, એમાં મને શ્રદ્ધા, એમાં મને કીર્તિ ભક્તિ, એનું નામ સ્મરણ કરતા કરતા હું ચાલ્યા કરતો. હું જેટલું પણ ચલાય તેટલું માર્ગમાં જ્યાં જ્યાં પણ મુકામ કરવાનું સ્થાન આવે ત્યાં કોઈ દેવ મંદિરમાં કે ધર્મશાળામાં મુકામ કરતો અને પ્રેમથી સેવાભાવથી પ્રેરાઈને કોઈ પણ માનવ મને જે પ્રભોજન આપે એવો આવશ્યકતા પ્રમાણે ગ્રહણ કરતો. ચાલો આ રીતે હું ચાલતો અને આ રીતે હું ચાલતો. કેવી ભક્તિ, કેવી શ્રદ્ધા એ માનવ, ઘણી સારી વાત. હવે તમને થાક લાગ્યો નથી? તો કે રસ્તામાં થાક રોજ લાગ્યો, રાત્રે સુઈ જતો થાક દૂર થઈ જતો, સવારે વળી પાછો નવશક્તિથી સંપન્ન બનીને આગળ ચાલવા માંડતો. હવે આ ભગવાન બદ્રીનાથના દર્શન કર્યા ને એટલે મારો બધો જ થાક દૂર થયો. હવે હું પાછો કે ચાલે જીવનમાં એકાદ વાર આવો તો અવસર પ્રાપ્ત થયો. ત્યારે મને સમજાયું કે બદ્રીનાથ મંદિરના દર્શન કરવાને માટે જે યાત્રીઓ મધ્યપ્રદેશથી અથવા તો મહારાષ્ટ્રથી અથવા તો મદ્રાસ તરફથી અથવા તો રાજસ્થાનથી ગુજરાતથી બંગાળથી ગમે ત્યાંથી નીકળે અને પછી હરિદ્વાર કે ઋષિકેશ આવે તે પછી પણ બદ્રીનાથ જતા જતા કેટલાય પર્વતોને પસાર કરવા. ભગવાને કહ્યું પંગું લંગયતે ગિરિમ, પાંગળાઓને જે પર્વત ઓળંગવાની શક્તિ આપે. મોક હોય વાચાળ પંગુ ચઢે ગિરિવર ગહન. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ કહે છે કે પાંગળાઓ ગહન ગિરિવરો પર ચડી જાય, એ ચડી જાય એટલે શું, ઓળંગી જાય, પર્વતોની પાર પણ પૂછી જાય. પ્રભુની એવી શક્તિ, અચિંત શક્તિ, અનંત શક્તિ, અને પ્રભુનું જે શરણ લે એની અંદર પણ એવી શક્તિ આવી જાય. પ્રભુની કૃપાથી કાંઈ પણ શેષ રહેતું નથી, કાંઈ પણ બાકી રહેતું. અને બીજે દિવસે પછી અમે બદ્રીનાથ મંદિરમાંથી આગળ નીકળ્યા પાછા આવવા માટે મંદિરના દર્શન કરીને, ત્યારે તે વખતે પણ તે માણસ અમારી સાથે જ ચાલે કે હવે હું આજે પણ નીકળી ગયો છું. અને સાધના અમે જોઈ તો અમે જે ધર્મશાળામાં આવીને રસ્તામાં મુકામ કર્યો તે ધર્મશાળા અમે અમારી પણ કલા આવીને બેઠી. પ્રભુનામે કેટલી બધી શ્રદ્ધા આપી છે, કેટલી બધી શ્રદ્ધા છે એની અંદર, કેટલી બધી ધીરજ છે, કેવી ભાવના છે. ભાવના માનવને શક્તિ આપે છે. જેની અંદર શ્રદ્ધા છે પ્રભુની અંદર, તે માનવ પર્વતોને પાર કરી શકે, નદીઓને પાર કરી શકે, સાગરને પણ પાર કરી શકે, સાગરને પાર કરી શકે. હનુમાનજી સૌથી પ્રથમ જ્યારે સાગરને પાર કરવાને માટે, લંકામાં પ્રવેશવાને માટે, સીતા માતાની શોધ કરવાને માટે નીકળ્યા ત્યારે સમુદ્રને ઓળંગવાની તૈયારી આવી જતા હતા. ત્યાં જ એમની સામે એક રાક્ષસી આવી હતી. રાક્ષસી એના માર્ગને રોકવા માંગતો. તરત જ રાક્ષસીએ કહ્યું, અરે ક્યાં જાય છે તું, ખબર તારા માર્ગને રોકીને ઉભી છો, હવે તું જઈ રહી છે. રાક્ષસીનું સ્વરૂપ બહુ જ ભયું, વિશાળ. હનુમાનજીને થયું કે આ પ્રથમ ગ્રાસે મક્ષિકા, હજુ તો સમુદ્ર પાર કરવાની તૈયારી જ કરું છું, ઓળંગવાની તૈયારી કરું છું, એટલામાં રાક્ષસી મારા માર્ગમાં આવીને ઉભી. હનુમાનજીને રામની અંદર વિશ્વાસ, રામની ભક્તિ હનુમાનજીના રોમે રોમની અંદર વ્યાપી ગઈ હતી. એટલે હનુમાનજીને કોઈ ભય નહોતું. પણ એમણે વિચાર કર્યો કે કેવી રીતે અમે માર્ગ કરવો. હનુમાનજી સમુદ્રને પાર કરવાને માટે આકાશમાં ઉડવાની કોશિશ કરે, રાક્ષસી પોતાના સ્વરૂપને વધારે વિશાળ કરતી જાય. હનુમાનજીના રસ્તાને હનુમાનજી વળી પાછા પોતાના સ્વરૂપને વિરાટ બનાવે, રાક્ષસી વળી પાછી એના સ્વરૂપને વિરાટ બનાવે અને હનુમાનજીને જવા દે. છેવટે હનુમાનજીને થયું કે અહીંયા શક્તિ કામ નહીં લાગે, ભક્તિ કામ લાગે, બુદ્ધિ કામ લાગે. કેટલેક ઠેકાણે બુદ્ધિ કામ લાગે છે, શક્તિ કામ નથી લાગતી. હનુમાનજીને થયું અહીંયા આપણે બુદ્ધિનો પ્રયોગ કરીએ. રામચંદ્રજીનું સ્મરણ કરી અને હનુમાનજીએ પોતાના શરીરને એકદમ નાનું કર્યું. નામની સિદ્ધિ જે દ્વારા યોગી પોતાના શરીરને અણુ જેટલું નાનું બનાવ્યું છે તે હનુમાનજીને વળી હતી. એ સિદ્ધિના પ્રભાવથી રામ સ્મરણ કરી હનુમાનજી અતિશય નાનું સ્વરૂપ ધારણ કર્યું અને નાનું સ્વરૂપ ધારણ કરીને જે સુરસા નામની રાક્ષસી વિરાટ નદીને સામે ઉભી હતી એના મુખમાં હનુમાનજીએ પ્રવેશ કર્યો અને તરત જ બહાર નીકળી ગયા અને નમસ્કાર કરીને ઉભા રહ્યા, માતા હવે મને જવા. એટલે સુરસાને હું સુરસાને થયું કે મારી અંદર શક્તિ તો છે પણ મારા કરતા હનુમાનમાં બુદ્ધિ વધારે છે. મને આ સૂજ્યું નહોતું કે હનુમાન આટલા નાના પણ બની છે. હું તો મોટી જ થયા હતા, હનુમાનજી પણ મોટા થયા હતા, પણ છેવટે હનુમાનજી નાના ગયા, મારા દેવને જીતી લીધી. એટલે પછી સુરસાએ કહ્યું કે રામ કાર્યને માટે તમે જઈ રહ્યા છો, હું તમારી પરીક્ષા કરવા માંગતી હતી, તમે પરીક્ષામાં સફળ બની ગયા છો, મારા તમને આશીર્વાદ છે કે તમે તમારા કાર્યને જરૂર પરિપૂર્ણ કરશો, હું તમને આજે હવે જવા દઉં. અને હનુમાનજી પછી ત્યાંથી નીકળ્યા. એમને થયું કે જેના પર રામની કૃપા છે, જેને રામની પ્રીતિ અને ભક્તિ પ્રાપ્ત થાય છે, એને ડરવાનું આ દુનિયામાં કોઈ નથી. કોઈ પણ આશુરી તત્વથી ડરવાનું રહેતું નથી, કોઈ પણ પદાર્થથી ગભરાવાનું રહેતું નથી, કશું ચિંતા એને કરવાનું હોતી નથી. જેના માથા ઉપર ભગવાનનો અભય હસ્ત હોય, વરદ હસ્ત હોય, એ તો સદાને માટે નિર્ભય છે. ભક્તિ એવી શક્તિ છે કે જે માનવને નિર્ભય કરે. ભક્તિ જેને પ્રાપ્ત થાય એને કોઈ પણ પ્રકારનું પછીથી કષ્ટ રહેતું નથી, એ સદા સર્વદા ભગવાનનો થવાને માટે પ્રયત્ન કરે છે, ભગવાનને જ ભજે છે. ભજ ધાતુ છે સંસ્કૃતમાં, ભજ ભજતી અને પછી એના રૂપો થાય છે સંસ્કૃતમાં, ભજામી ભજાવહ ભજાવહ, હું ભજું છું, અમે બે ભજીએ છીએ, અમે ઘણા ભજીએ છીએ, ભજામી હું ભજું છું. તો ભજવાની જે ક્રિયા છે તે ભક્તિ છે, અને જેને ભક્તિ પ્રાપ્ત થાય છે તેને ભક્ત કહેવાય છે. મનથી ભજે છે, પરમાત્માનું ચિંતન કરે, પરમાત્માનું જ ધ્યાન કરે. વાણીથી ભજે, પરમાત્માના જ ગોળાનું વાક્ય ગાય, પરમાત્માનું જ વાતચીત કરે, પરમાત્માના જ નામને જોવે, નામસ્મરણ કરે. આંખથી ભજે, ચરાચર જગતની અંદર પરમાત્માના સ્વરૂપનું દર્શન કરે. સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોઈ જુગ પાની. જ્યાં જ્યાં પ્રભુ, જ્યાં જ્યાં સંસાર દેખાય છે ત્યાં ત્યાં, જ્યાં જ્યાં જગત દેખાય છે ત્યાં ત્યાં જગદીશ્વર જ છે, જગદીશ્વરનું જ દર્શન કરે. આંખથી પણ એટલે પ્રભુને ભજે, કાનથી પ્રભુને ભજે, પરમાત્માની કથા વાર્તાના શ્રવણમાં સ્વર્ગ સુખનો અનુભવ કરે. કાનથી પરમાત્માનું સંકીર્તન, નામ શ્રવણ ઇત્યાદિ. તેવી જ રીતે પોતાના હૃદયથી પણ ભજે, હૃદયમાં પરમાત્માને ધારણ કરે, એના હૃદયમાં ભગવાન સેવા કરે, ભગવાનની જ પ્રીતિ, ભગવાનની જ રાગ, ભગવાનની જ મમતાને આશક્તિ એના હૃદયની અંદર હોય. રોગે રોગથી ભજે, શ્વાસોશ્વાસે ભજે, શ્વાસ પ્રશ્વાસે પણ ભગવાનની જ ભક્તિ, ભગવાનની જ પ્રીતિ એની અંદર વ્યાપી દે. તો પછી શરીરથી પણ ભજે, પોતાનું શરીર પણ ભગવાનની પ્રસન્નતાને માટેના સત્કર્મોમાં દીન દુઃખી અથવા તો પછાત હોય તેમના અભ્યુત્થાનના સત્કર્મોમાં પોતાના શરીરનો સદુપયોગ કરે છે. શરીરથી પણ ભજે છે અને એની સાથે સાથે સુખમાં પણ ભજે, દુઃખમાં પણ ભજે, સંપત્તિમાં પણ ભજે, વિપત્તિમાં પણ ભજે, હર્ષમાં ભજે, શોકમાં ભજે, જન્મ સમયે ભજે, મરણ સમયે ભજે, અનુકૂળ પળોમાં ભજે, પ્રતિકૂળ ક્ષણોમાં ભજે, પતનમાં ભજે, અભ્યુત્થાનમાં ભજે, હાલતા ભજે, ચાલતા ભજે, ખાતા ભજે, સ્નાન કરતા ભજે, નોકરી કરતા ભજે, ઓફિસમાં બેસીને ભજે, દુકાન પર બેસીને ભજે, કારમાં બેસીને ભજે, રસ્તે ચાલતા ભજે, ફૂટપાથ પર ભજે, ઘરના એકાંત કોણામાં ભજે, મંદિરમાં ભજે, સર્વાવસ્થામાં, સર્વકાળે, સર્વદેશે, સર્વ ક્ષણે પરમાત્માને જ ભજે, પરમાત્મા સિવાય કોઈને ભજે. આનું નામ ભક્ત. જે ભગવાન સિવાય કોઈની અંદર પ્રીતિ રાખે, ભગવાન સિવાય કોઈની મમતા રાખે, ભગવાન સિવાય કોઈની આસક્તિ રાખે, તો ભગવાન સિવાય કોઈની ચાહના ડિઝાયર એ પણ રાખે. ભગવાનની ઈચ્છા એને બીજું કંઈ જોઈતું નથી. ભગવાન સિવાય એને પૂછીએ, ભાઈ તમારા જીવનમાં તમે શું મેળવવા માગો? તો કે હું પ્રભુને મેળવવા માગું છું. અમેરિકામાં રહીને પણ આવો જવાબ આપે, તમારા જીવનમાં તમે પ્રભુને મેળવવા માગો છો. ગજબની વાત છે ભાઈ. તો કે આ સાચી વાત તમે પૂછી માટે કહું છું કે મારા જીવનની કેવળ એક જ ચાહના છે, હું પરમાત્માનો સાક્ષાત્કાર કરવા છું. પરમાત્માની કૃપા મારા પર કેવી રીતે વધશે, વહેલામાં વહેલી તકે ક્યારે વધશે તેની ચિંતા હું કરું છું. આ મારે રહેવું પડે છે માટે અમેરિકામાં રહું છું, રહેવું પડે છે માટે ઇંગ્લેન્ડમાં રહું છું, કરવું પડે છે માટે હું જોબ કરું છું, કામ કરું છું, પણ મારું મન અમેરિકામાં નથી, મારું મન ઇંગ્લેન્ડમાં નથી, મારા હૃદયમાં ઇંગ્લેન્ડ નથી, મારા હૃદયમાં અમેરિકા નથી, મારા હૃદયમાં તો રામ જ છે, મારી રગેરગમાં રામ છે, રોમે રોમમાં રામ છે. તે રામની કૃપાને પામવા માટે જ મારી અભિપ્સા છે. એ રામની કૃપાને વૃંદાવનની તકે પામવાના મનોરથો શું છે? કોણ કહે છે? ભક્ત. જે ભગવાનને વરી ચૂકે, જે ભગવાનનો બની ચૂકે, બનવાને માટેનો સંકલ્પ કરી ચૂકે, જેણે પોતાનું જીવન પરમાત્માના શ્રીચરણોમાં સમર્પિત કરી દીધું, હવે જેની એક જ ઈચ્છા છે પ્રભુનું દર્શન થાય, પ્રભુની કૃપા વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય, તે સિવાય બીજી કોઈ પણ કામના લક્ષ્ય જેના જીવનમાં કામ કરતી નથી તે આવું થઈ શકે છે. એટલું જ નહીં પણ તેવું જીવન જીવી શકે છે. એને તમે ગમે ત્યાં મૂકો, એનું મન હંમેશા ભગવાનની અંદર રહે અને તેને પરમાત્માની શક્તિ મદદ કર્યા રાત દિવસ મદદ કર્યા કરે. એને શ્રદ્ધા છે ને પરમાત્માને, એ પરમાત્મા એને મદદ કર્યા. જંગલમાં હોય તો પરમાત્મા એની સહાય કરે છે. એકવાર મારે જંગલમાંથી મેં પ્રવાસ કરવાનો મોકો આવ્યો. ઘણીવાર જંગલોમાં મેં પ્રવાસ કર્યો. હિમાલયમાં ખૂબ જંગલ, વસ્તી પણ નહોતી, તેવા જંગલ પગરસ્તે પ્રવાસ, માઇનોરમાં પ્રવાસ કર્યા. કરવા પડ્યા માટે કર્યા કેટલીક ઠેકાણે. એવી એ ઠેકાણે એક વાત પ્રવાસ કરતા કરતા તું આગળ વધતો જોતો ઉત્સાહ વહેલામાં વહેલી તકે જેટલું પણ બને તેટલું અંતર કાપી એવો ઉમંગ મનની અંદર. એટલે ચાલ્યા, મારે જે જવાનું અંતર હતું એ લાંબું લગભગ 40 માઇલ, એટલે હિમાલયના દેવપ્રયાગ શહેરથી ચાલવાનું ટિહરી જે શહેર હતું ત્યાં જવાનું, બંનેની વચ્ચે લગભગ 40 માઇલ. વસંત પંચમીના દિવસે થોડો ઘણો બાળક હશે સામાન, એ સામાનનો ફેરો લટકાવી હવે પર્વતોના રસ્તા ચઢાઈ આવે, ઉતરાઈ આવે, ખીણ આવે, નીચે ગંગા નદી વહેતી હોય, પગદંડીનો જ રસ્તો હોય, મોટર પસાર થાય તેટલો પહોળો રસ્તો ન હોય, નાની પગદંડીનો રસ્તો તે રસ્તા પર ચાલતો હોય, પણ હિંમતને ઉત્સાહ ગણ એટલે કાંઈ ખબર નથી. ભગવાનનું સ્મરણ કરતા કરતા ચાલવાનું કે પ્રભુનું સ્મરણ કરતા એનું નિધિધ્યાસન કરતા કરતા એનું સંકીર્તન કરતા કરતા હું આગળ વધતો. જમ્યા પછી બપોરે નીકળ્યો. થોડા કલાકમાં મેં લગભગ 12 માઇલનું અંતર કાપ્યું. પગજ ખૂબ ઝડપથી ચાલ્યા. પછી થયું કે હજુ 3-4 માઇલ. રસ્તામાં એક ઠેકાને ધર્મશાળા મેં પૂછ્યું કે આગળની ધર્મશાળા કેટલી દૂર છે? તો કે બહુ દૂર નથી, 4-5 માઇલ જશો એટલે ધર્મશાળા. મેં કહું સારું, તો 4-5 માઇલ તો ચાલે, એટલે હું ચાલવા લાગે. પણ 1.5 માઇલ ચાલે એટલે તરત જ અંધાર થવા લાગે. અંધકારના ઓળાઓ મારી ચારેય તરફ આકાશમાંથી મને થયું કે હવે આગળ ચાલવાનું કામ કઠિન. બહુ તો આપણે 15 મિનિટ આગળ ચાલી શકીશું, પછી આપણને રસ્તો જ નહીં દેખાય પડવાતો તો કેવી રીતે આગળ ચાલીશું? જો આગળ ચાલવાનો પ્રયત્ન કરીશું તો વાંકા ચોંકા રસ્તા પરથી ચાલતા કદાચ નીચે ગંગામાં આપણો પગ લપસી જાય, સંભાવના છે. પછી મને થયું કહેવાનું, કદાચ આગળ નહીં પણ ચાલી શકાય તો આપણું શું બગડ્યું? જ્યાં પણ ગાઢ અંધકાર થઈ જશે અને રસ્તો નહીં દેખાય ત્યાં આપણે રસ્તા ઉપર બેસી દીધું, કિનારા વોટરો પરથી પસાર થવાનું છે, કોઈ માણસો પણ પસાર નહીં. બહુ બહુ તો પસાર થશે તો જંગલમાં રહેનારા વાઘો રીછો તે પસાર થશે.
સાત
પગલું તો પસાર થશું ઘેરી, એ સિવાય તો કશું પસાર થવાનું નથી. આપણને તો તેમનો કાંઈ ભય છે નથી, વાઘનો ભય નથી, રીંછનો ભય નથી, સાપનો ભય, કારણ કે તેમની વચ્ચે જંગલમાં રહેવા આપણે કહેવાય ના છે. આપણને કાંઈ નવું નહીં લાગે તેમની વચ્ચે. ભલે ને આવતા કહીશું, બેસો ભાઈઓ, તમે પણ ધ્યાન ધરો ભગવાનનું, તમે પણ નામ લો ભગવાનનું, લેવાતું હોય તો શું હોય તો બાજુમાં સુઈ જાઓ, અમે તો બેઠા છીએ, કારણ કે અમે તો આખી રાત ભગવાનનું સ્મરણ એમ વાઘભાઈને કહીશું, આવો વાઘભાઈ, એમ રીંછભાઈને કહીશું, આવો રીંછભાઈ, જરા માનપૂર્વક બોલાવીશું, શાંતિથી આપણું શું આમાં બગડવાનું, કારણ કે જંગલ તો તેમનું છે, આપણે તો મુસાફર તરીકે આવ્યા. પહેલો અધિકાર જંગલ પર આપણો નથી, પ્રથમ અધિકાર જંગલ પર એના જે આદિવાસીઓ, આદિ ઇન ધી બિગિનિંગ જે રહેતા હતા, વાઘો, રીછો, સાપો, ઉંદરો, તેમનો છે. આપણે તો પછી વસવા ગયા, જંગલો કપાવ્યા, ત્યાં મકાનો કર્યા. આપણે આદિવાસી નથી, આદિવાસી આ બધા પશુ પ્રાણીઓ છે. હવે એ આદિવાસીઓને તગેડી કાઢવાનો આપણ નથી, ભલે કહેશે આવો તમે પણ જશો, તમે પણ જશો, કાંઈ નહીં. એટલે તેમનો તો ભય હતો, એટલો બધો ગુણ હતો કાઢતું હતું. હવે પગલું પણ આગળ ભરી શકાય તેવી સ્થિતિ રહી છે. પાછળ જોઈએ તો પણ અંધકાર, આગળ જોઈએ તો પણ અંધકાર. હવે ગંગા માતાનું દર્શન પણ ખીણમાં, ઊંડી ખીણમાં થતું બંધ થઈ ગયું, એટલું બધું અંધાર હતું. ફક્ત ગંગાનો સ્વર સંભળાય એના પરથી અનુમાન થાય કે નીચે ગંગા માતા વહી રહ્યા છે. સ્વર સંભળાય ઊંચા ઊંચા હિમાલયના પર્વતો, પણ પર્વતો ચંદ્રનો પ્રકાશ નહોતો, તારાઓ કેવળ ટમકતા હતા, એટલે પર્વતો પણ બરાબર દેખાય. હવે બેસી જઈશું થોડી વારમાં, કાંઈ વાત, પણ પ્રભુનું સ્મરણ મારા મનમાં નિરંતર ચાલે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી બીજા કેટલાક બોલે શ્રી કૃષ્ણ ગોવિંદ, કૃષ્ણ પણ બરાબર, ક્રિ અંગ્રેજી કે આર આઈ એસ એચ એન એ કૃષ્ણ, આપણે કૃષ્ણ એટલે કૃષ્ણ પણ બરાબર નહીં અશુદ્ધ છે અને કૃષ્ણ પણ અશુદ્ધ છે, છતાં ચાલે આપણે છે. સાચું શું છે? કૃષ્ણ ગોવિંદ, કૃ સંસ્કૃતમાં કૃષ ધાતુ છે, કૃષ ટુ એટ્રેક્ટ થાય છે, આખા જગતને પોતાની તરફ ખેંચી રહ્યા છે, આખું જગત જેની તરફ આકર્ષણનો, અદમ્ય આકર્ષણનો અનુભવ કરી રહ્યું છે, આખું જગત જેના તરફ સરિતાઓ સમુદ્ર તરફ અભિસરણ કરે તેવી રીતે અભિસરણ કરી રહ્યું છે, શાંતિ આનંદ રસના સાગર જે છે તેવા કૃષ્ણ ખેંચનારા આકર્ષણ સ્મરણ કરતા કરતા ઉભો રહ્યો. રસ્તામાં પણ સ્મરણ ભગવાનનું કરતા કરતા વાતો હતો તે વખતે પણ ઉભો રહ્યો, પણ સ્મરણ એટલે કેવું સ્મરણ હોય? એક સ્મરણ હોય છે ગળામાં, ગળામાં જોવું, એક સ્મરણ હોય છે મોઢામાં, તે વળી મોઢામાં જોવું, એક સ્મરણ હોય છે ગવૈયાઓ આવું અવરું સાથે આલાપ લેતા લેતા, તે આપણને બોલાવી નાખે ઘણી વાર, પણ ભગવાનને માટે ન હોય તે પાછળ માણસોને બોલાવવા, નજર ઓડિયન્સ પર ભગવાન એટલે એક સ્મરણ હોય છે હૃદય ભાવ ભક્તિથી ભરેલું, એમાં કેટલીક વાર આગળ અવરું પણ બરાબર, સારી ગમ પદની સાથે સંગીતનું જ્ઞાન બરાબર ન પણ હોય, છતાંય ભગવાનનો બોલાવે ભાવે ભગવાનથી રાજી થઈ જાય, વાલો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિતને કાઢી પ્રેમને વશ આંખમાંથી આંસુ નીકળે તે વખતે પ્રભુનું સ્મરણ કરતા કરતા બોલતા બોલતા રોમાંચ થઈ જાય, ગદગદ બની જાય વાણી, કેટલીક વાર ગીરા વાણી કુંઠિત બની જાય, આગળ બોલાય નહીં એવું થઈ જાય, એ પછીથી સીધો ટ્રમ્પ પર ભગવાનમાંથી સિદ્ધ, ત્યાં પછી હેલા લક્ષ્મી રિયા પીપી કોલ છે આ તો ભગવાનનો છે, તો કોઈ ભગવાન ને આપ્યો તમારો છે, એટલે એ જે ભાવ છે એ ભગવાનને તરત આંખમાંથી આંસુની ધારાઓ ચાલે, મને તેવો અંધકાર છે કાંઈ વાંધો નહીં બેસી જઈશું, પ્રભુનું સ્મરણ કરતા કરતા રાત ક્યાં પૂરી થઈ જશે કંઈ જ ખબર નહીં પડે, રાતે આપણને જાગવાની તો વર્ષોથી ટેવ છે કંઈ નવું તો છે, વર્ષોની ટેવ, 7 વર્ષ સુધી હું સૂતો જ નહીં રાતે, બેસીને જ રાત્રિઓ પસાર, આ દારૂની આ સૂતા નથી હો નવાઈ ના કામ, દારૂ જે ઘણા પીએ ખૂબ ઇન્ટોક્સિકેટેડ જે હોય માઇન્ડવાળા જાગી લવારા કરી કરીને રાત પસાર કરે, આ ચોર લોકો સૂતા નથી રાતે ભાઈ ચોરી કરવા પીવાને રાતે જ મારે, રોગી લોકો સૂતા નથી, અસાધ્ય રોગ હોય તેને લાગી રહ્યો કે તે મોહન, અને ભોગી લોકો પણ સુવાનું ઓછું પડશે તો યોગી લોકો પણ સુવાનું ઓછું પડશે, રાત્રે યોગી ઉપર જાગે ભક્તો જાગે, તો 7 વર્ષ બેસીને મેં પસાર કરે પ્રભુની નગર ધૂની, તો બેસીને પસાર કરશું એમાં શ્રી મરી વાત છે, આવો વિચાર કર્યો પ્રભુને પ્રાર્થના કરું કહ્યું તો ત્યાં જ પાછળથી બેટરીનો પ્રકાશ થયો મારી પાછળથી મોટો પ્રકાશ મારા ઉપર આવીને પડ્યો, પાછળ હું તો ઉભો છું, મેં પાછળ જોયું નહીં કે પ્રકાશ પાડનારા કોણ છે, જે હશે થોડી જ વારમાં મારી પાસે આવી પડશે, બેટરીને ફાનસ વાળા માણસ, બે પુરુષ ને એક સ્ત્રી આવી રહી છે, સ્ત્રીએ ઘરેણા પહેરેલા આખા શરીર, ગોરું ગફા શરીર, ગોળ મટોળ મોઢું, રેશમી કપડાં ઘરેણા, અને પુરુષો પણ છેલ છબીલા પાંખડા લગ્નમાં જવા તૈયાર એવા દેખાતા, મારી પાસે ઉભાને મને જોવા લાગે હિન્દી ભાષામાં બોલ, મહારાજજી કહાં જા રહે, મારી મળી ઉપાધિ જાણે માણસ પૂછે કાં જા રહે, ટીરી જા રહે, ટીરી ટેહરી તો યહાં સે અભી કમ સે કમ 25 મીલ દૂર હૈ, કેસે જાઓ કેસે જાઓ, ભગવાન કે ભરોસે જાયગે ભાઈ, સખો ખરા તો ભગવાન હૈ, ભગવાન કે ભરોસે જાઓગે નહીં બાબા, એસે અંધકાર મેં નહીં જાના, અચ્છા રાસ્તા દિખતા નહીં કુછ ભી નહીં દિખતા, કેસે જાઓગે, હર ધર્મશાલા તો યહાં સે અભી 7-8 મીલ કી દૂરી પર હૈ, ધર્મશાલા અભી નહીં જા સકતે આપ, કોઈ બાત નહીં ધર્મશાલા નહીં આવેગી તો ભી ક્યા, 7-8 મીલ હો તો ભી ક્યા, જ્યાદા હો તો ભી ક્યા, હમરી કોઈ નોકરી તો હૈ નહીં કભી કભી પહોંચના ચાહીએ, હમ કહેતે તેરા પ્રસાદ કરતી હિન્દી સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે બધાને? ના સમજાતું હોય કાંગ્રેસ ઊંચી પડજો. એટલે ગુજરાતીમાં પાછું બોલી શું છે? હિન્દી કાંઈ મોટું પાછા એ માણસો કહેવાય. મને કે બાબા ચલો ચલો અમારી મહેમાન બધું વાત કીધી. આના મહેમાન તમારો તમે ક્યાં? તો કે આ પર્વત ઉપર અમારું લાભ અહીંયા છે. આ તમારો સામાન અમને ગમે જ કે એક માણસે મારો પેલો નાનકડો થઈ ગઈ. એમ કે શું? તો પેલી સ્ત્રી કહેવા લાગી ચલો ચલો બધું તમને નકામી મુસીબત કષ્ટ મારે લીધે અજાણ્યા માણસો છો, મને ઓળખતા નથી, હું તમને ઓળખું. અને કેટલું કષ્ટ તમને? તો કે નહીં કોઈ કષ્ટ કી બાત નહીં, આપ ચલો હમ લોક આપની સેવા કરેંગે એક રાત કે લીધે કેટલા આનંદ મળે. તમે ચાલો ચાલો આગળ પાછળ. અને મારી પાછળ એક પુરુષ જેના હાથમાં બેઠ્યો, ભયંકર વખત ગણાય હો. અજાણ્યાની વચ્ચે આ રીતે ચાલવું, ડાકુ હોય, ચોર હોય, લૂંટારા હોય, કોને ખબર? સાધારણ માણસને ભય લાગી જાય, પણ આપણને ભય જેવું કાંઈ નહીં. પ્રભુમાં વિશ્વાસ એ જે કરે છે તે મનમાં પ્રભુનું સ્મરણ. થોડા જ વખતમાં ઉપર ચડ્યા એ લોકો. મને કે ઉપર આવો એટલે મેં પર્વત પર ચડ્યા. પગદંડીના રસ્તે ઉપર ચડતા 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 થોડા પગ ઉપર જાય એકાદ ખંડા ત્યાં વિશાળ થતા. અને એ ખેતરની અંદર એક નાનું સરખું મકાન. એ મકાનમાં પેલા ભાઈઓ ગયા મને કે આવું કેવું પડતું. હવે એ મકાનમાં પાછી એક સ્ત્રી બેઠેલી, એને પણ સુંદર ઘરે નાખેલી. એનો ચૂલો સળગાવેલો લાકડા તપે. મને કે આ એ ભગવાન બોલો. આ બોલવાની પદ્ધતિ છે લોકોની. આઈ ભગવાન ભગવાન પાવ ભગવાન સમગ્ર ઉભાથી નમસ્કાર કર્યા. સંતના દર્શન થાય જો આપણે સત્સંગી હોઈએ, જો આપણે સંતોનું પાસું સેવ્યું હોય તો એનું સૌથી પ્રથમ લક્ષણ શું એ ખબર છે? દેવના દર્શન થાય જો આપણે દેવપ્રેમી હોઈએ, મંદિરના દર્શન થાય જો આપણે ધર્મપ્રેમી હોઈએ, તો સૌથી પ્રથમ લક્ષણ આપણું શું એ ખબર છે? નમસ્કાર. સૌથી પ્રથમ લક્ષણ નમસ્કાર. સંતને જોઈને નમન, દેવ મંદિરને જોઈને નમન, મંદિરના દેવને જોઈને નમન, માતા પિતાને જોઈને, વડીલોને જોઈને, ગુરુજનોને જોઈને નમન. પ્રભુનું સ્વરૂપ આપણે નમન કર્યું કે નહીં એના પરથી આપણે કસોટી થઈ જાય છે. તે આપણે સત્સંગના મહિમાને સમજીએ છીએ કે નથી સમજી. સૌથી પ્રથમ શિષ્ટાચાર તમે કરો છો કે નહીં? હમણાં મારે કહેવાનું વખત આવી ગયું. હમણાં હું ટોરન્ટોથી કેનેડાથી આવતો હતો અને એક ભાઈ મને મૂકવા માટે એજન્ટ હતા અમારા. તે ટોરન્ટો એરપોર્ટ પર કેનેડા આવ્યા. લોસ એન્જલિસ મારે આવવાનું, વાયા ન્યુયોર્ક. એટલે ત્યાં આગળ સિક્યોરિટીમાં જવાનું અને સિક્યોરિટીમાં જતા પહેલા કસ્ટમ પસાર કરવાનું. મને કે આવો ને યોગેશ્વરજી, લોકો છે શું? આવો, તમારી જરૂર પડશે. બહુ સારું ચાલુ ગયા. તો ત્યાં એક ભાઈ ઉભી, બહુ જાડી મીઠું કાંટાય, કાળું વેશ. જો આપણને અટકામાં ક્યાં કરી હોય તો બીજી લાગે તો સારું કે એરપોર્ટ નથી. ઓફિસર ઓન ડ્યુટી મંજુના મલક મલક બધું હતું. એના કારણ કે તમારું કામ પડશે. એવું શું કામ છે કોનું? તો કે આમાં કંઈ છે તો નહીં. વાદાજનક એવું પૂછે છે, ઇઝ ધેર એનીથિંગ ઓબ્જેક્શનેબલ ઇન ધીસ હેન્ડ બેગેજ? બધું નથિંગ ઓબ્જેક્શનેબલ પ્લીઝ. હજી પરત પરત ટોપ આવ્યું. યુ નો ઇંગ્લિશ? મને કે તમે અંગ્રેજી જાણી કાપી કરી કશું રાજીના રેડ થઈ ગઈ છે ને આટલા મોટો ગભરાટા છોડશે જોતા વેઠે સ્વરૂપ આટલું ભીષણ વિલંબા થાય છે એમાં આપણે હાથમાં આપણો આ નાનકડો ક્યાં જાય એ જો બે ત્રણ મિનિટ સુધી આમ જુદન પૂરણ કરે તો બીજો કાળે આપણે આટલી થઈ શકીએ વિચારવું પડે પેલા ગુજરાતી ભાઈ બહેન લોકો આવેલા સમજાય જ કરશો આ પાછું આ ધુંધન નું ક્યાં મહાત્મા જેને તેને હાથ પકડવા એ ત્યાં અમે સમજ નથી ગરીબ મામા ભારતમાં કષ્ટ નીકળી જવા પડશા બધા ઉભાડવામાં સારી આપણું કામ પતી ગયું હતું તો ક્યાં આગળ પતી ગયું હતું હરિયોગ કરો હરિયોગ કરો તો તમે એક વ્યવહાર કરી લો મુસીબત થાય છે આપણા તો દેશમાં આપણે સંત મહાત્મા હોય એને પણ માથા થયું સંત મહાત્મા હોય નમસ્કાર એ જોઈને જ ખબર પડી જાય કારણ આ સંતો ને જાણે છે આ સત્સંગમાં ગયેલા છે જો તમને માધ્યમે તો તમે કિંમત કરતા સંતરી આને કઈ ખબર કેટલા કામ એ મહાત્મા કેમ જવાબ સંતો જમાઈ લે જઈએ કેમ જવાબ શિષ્ટાચાર કેટલાક શાસ્ત્રીય શિષ્ટાચારો બતાવે હાઉ ટુ બિહેવ કેવી રીતે વર્તવું કોની સાથે બધા શિષ્ટાચારો છે પછી આગળની વાતો છે તો ગીતની મને તો નમસ્કાર કર્યા પાડીશ છે આવીએ ભગવાન બિરાજી બૈઠીએ ને બિરાજી હિન્દીમાં બિરાજી એ બહુ સારો પોલિશ વર્ડ કહેવાય બૈઠીએ ને બિરાજીએ ભગવું ભજવી આ સંધ્યા પાત્રી જ રાખ્યું ચોલાની પાસે મને કે આટલી બધી ઠંડીમાં તમે ફરી ગયા છો બધા શેખો અને પછી એને બનાવે રોટલા અને બાજુ ભૂષા મને કે ભૂખે તમને ન શું લાગે ખાધું ભૂખ તો લાગી ગયો કલાક સત્સંગ કર્યો મેં કોઈ સૂતો નથી બેસીને રાખ્યો સાચો તો ક્યારે કાપ બીજે દિવસે સવારે વળી પાછો મને જમાડ્યો દૂધ પાયું મને કે હું તમને સવારે રસ્તો બતાવી દઈશ અને તે રસ્તે તમે આગળ જશો એટલે ટેહરી તમે સાત સુધી પહોંચશો ટેહરી બહુ દૂર છે અને બીજે દિવસે પછી મને રસ્તો બતાવ્યો એ ફરલાલ ચાલે એટલે રસ્તો આવી ગયો કે આ રસ્તો ચાર રસ્તે સીધા ચાલશો એટલે ટ્રેની આવી જશે પ્રભુનું સ્મરણ કરતો કરતો આખી રાત બેસી રહ્યો અને સવારે પણ પ્રભુનું સ્મરણ કરતા કરતા આગળ વધ્યો હજુ 20 ડગલા આગળ જઉં છું પેલા આવે તો છે 20 ડગલા આગળ જઉં છું ત્યાં એક પાણીની જરૂર નથી અને એ ઝરણા આગળ એક પર્વતનો છોકરો બેઠેલો એ ભેંસને પાણી પાય મને કે ઉભો થઈ ગયો નમસ્કાર કર્યો મને કે અત્યારે ક્યાંથી આવ્યા આટલા વહેલા લોકો ભાઈ રાત્રે પહેલા પાછળ એક ગામ છે એમાં રોકાઈ ગયું હતું અંધારું થઈ ગયું છે તો માણસો બધું ઉઠી ગયા છે તો કે શું વાત કરો છો કયા ગામની વાત કરો છો સ્વપ્નનું ગામ કે જાગૃતિનું ગામ હતું જાગૃતિનું ગામ હોય તો કે ખોટી વાત છે હું અહીંયા જન્મેલો મોટો થયેલો પરણ્યો છું છોકરાવાળો થયેલો અહીંયા અને આ ઝરણા આગળ મારી ભેંસને લઈને ઘણી વાર પાણી પાવા આવું છું મારું ગામ અહીંથી લગભગ 2 માઇલ જેટલે દૂર પર્વતમાં છે અને આજુબાજુના વિસ્તારમાં લગભગ 7 થી 8 માઇલ સુધી કોઈ પણ ગામ નથી અને તમે કયા ગામમાં રાત્રે રહીને આવ્યા શું વાત કરો છો કોઈને આવું કહેશો તો ગાડામાં ખાવાશો મને જરા બતાવશો ગામ કયા રસ્તે આવ્યા? હજી એક પગલાગ્રસ્ત થયો છે, નિરંતર જરાક પાછળ વગર, પણ પછી મને પગબંધી દેખાણી નહીં, પર્વત નહીં. તો કે આવું ને આવું જ કહેતા કરજો બધા. જો મારા મને ચેલો બનાવ્યો, પણ મારે કે આ શરીરનું કષ્ટ બહુ છે, સંસારની ઉપાધિઓ છે, તમારા જેવા ગુરુનો શિષ્ય થઈ જાઉં, અરે ખાવા પીવાનું તો સુખ થઈ જાય, કઈ ચિંતા. હજુ તો મારે ચેલા બનાવવાની કાંઈ ઉતાવળ લાગતી નથી. કોઈ વાર ચેલા બનાવવાનું શરૂ કરીશ ત્યારે સામાવા તો જણાવીશ. હમણાં તો હું ગુરુ, હું શિષ્ય છું, નિપુણતાથી. પણ એ ભાઈએ મને કહ્યું કે 7-8 મહિના વિસ્તારના કોઈ કામ નથી. મને જણાવ્યું કે પ્રભુની કેવી કૃપા છે, જે પ્રભુ મુંગાને વાણી આપી શકે અને જે પ્રભુ પહાડને ઓળંગાવી શકે પંગુની પાસે, તે પ્રભુ જો આપણે એનું સ્મરણ કરીએ તો આપણે માટે રાત્રિ મુકામનો પ્રબંધ ન કરી શકે, એક મકાન ન કરી શકે, પોતે મહેમાન નહીં કરી શકે. આપણામાં જો વિશ્વાસ હોય, આપણામાં જો શ્રદ્ધા હોય, આપણામાં જો ભક્તિ હોય તો શું નહીં થઈ શકે. મારે કાશ્મીરમાં જવું હતું તો આખી રસ્તે પહેલગામથી અમરનાથ સુધી બરફનું શિવલિંગ થાય છે, સાર્વજનિક પૂનમને દિવસે અમરનાથમાં પર્વતની ગુફામાં આખે રસ્તે મેં શંકર ભગવાનની સ્તુતિ નથી, ભગવાન માટે શ્રદ્ધા થાય. અને રસ્તો એટલો બધો વિકટ કે દૂધ મળે, દૂધ મળે. આપણે પાવડરનું દૂધ લઈ ગયા હોય તો જ રસ્તામાં કામ લાગે, તંબુ નાખવા પડે, બરફનો રસ્તો છે, મકાન છે. તો પ્રભુમાં વિશ્વાસ ના, માતાજી કે શું કરશું દૂધ વગર. અમારી સાથે બીજા બે ભાઈઓ હતા કે શું કરશું દૂધ વગર, આપણે તો ચાતો પીવા જોઈએ. તો કોઈ કાંઈ ના, પ્રભુ બધું કરશે, એનું સ્મરણ કરો. પહેલે જ દિવસે અમે તંબુ નાખ્યું અને સવારે હજુ આ વાત જ અમે કરીએ છીએ, ત્યાં જ અમારા તંબુ આગળ એક માણસ આવ્યો, અમને કે દૂધ લેશો. તો અમે પૂછ્યું, મશ્કરી કરો છો, દિલ્લગી કરતી હો? તો ના, દિલ્લગી પણ કરો છો, સ્વચ્છ કે દૂધ લેવું નથી, ખોટું દૂધ છે તમારી પાસે. તેણે પોતાનું જે મોટું કપડું ઓઢેલું શાલ છે એની પાછળથી મોટો બંટો કાઢ્યો, ઘણો આખો દૂધનો કપડો. મને કે જેટલું લેવું તમે લીધું, અમે લઈ લીધું. તમે તો તમે અમારા તંબુ પાસે કેવી રીતે આવ્યા? તો કે કેમ, મને પ્રેરણા છે, કોઈ ના તો બીજે ક્યાંય આપવા આવ્યું નથી. હવે હું કેમ જોતો હશે કે તમારું ઘર કેટલું? તો કે મારું ઘર લગભગ 10 મિલ છે. 10 મિલના વિસ્તારમાં તો કોઈ પંખી પણ થતી નહોતી, પર્વતના બરફના જ પર્વતો હતા, છતાં એને કોઈ 10 મિલ છે. બધું સાફ, અમારે તો દૂધ સાથે જ ખાવ, દૂધ પીધું. બીજે દિવસે પણ તે જ માણસ આગળ જ્યાં અમે મુકામ કર્યો ત્યાં પાછો અમારા તંબુ પાછો આવ્યો, દૂધનો ભરો નહીં, અમને દૂધ આપીને પાછો. ત્રીજે દિવસે પણ એને જ સેવા કરી, બીજા કોઈ તંબુ પાસે જાય નહીં, અમારા તંબુ પાસે આવે અને દૂધનો ભરો ખાલી કરી. ભગવાનની લીલા છે, ભગવાનની કૃપા છે. જે ભગવાન જન્મ મરણમાંથી મુક્તિ આપે છે, જે ભગવાન ગણા જે ભગવાન રંકને રાય કરે છે અને રાયને રંક કરે છે, તે ભગવાનમાં આપણને જો વિશ્વાસ હોય, આપણને જો પ્રેમ હોય, આપણી જો થોડીક પણ ભક્તિ હોય, વધારે થોડીક અલ્પ અલ્પ પણ ન હોય, સ્વલ્પ હોય, તો પણ ભગવાન એને અનંત ગણું માને છે અને આપણા જગતને સન્માન રાખે છે. પણ આપણી શ્રદ્ધા વસરી ગઈ, આપણા વિશ્વાસના પાયા વાળી ગયા છે, આપણી સમજણ કાચી થઈ ગઈ છે, એટલે આપણને ચિંતા સતાવે, એટલે ભયની ભૂતાવળો આપણી પાછળ વળગે છે, એટલે આ શાંતિના ઓળાઓ આપણા જીવનની અંદર ઉતરે છે. પણ જો આપણી અંદર શ્રદ્ધા થઈ જાય, જો આપણે પરમાત્માની ભક્તિ કરતા થઈ જઈએ, પરમાત્માનું શરણ લઈએ, એનું સ્મરણ કરીએ, તો એની કૃપાનો અનુભવ ડગડીને પગલે આપણા જીવનમાં અને આપણને થાય. એ તો પોતાની કૃપા વસાવવાને માટે હર ક્ષણે હર સ્થળે તૈયાર ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણ જેની સુરતા વધે વેદવાણી રાવણ સંહાર વાલે નરસિંહ ને તારે હાર આખો હાથ આપ્યો ધ્રુવને પોતાનું કરી વાલે મીરાતે બાઈના જે પાંચાળીના પૂર્યા છે પાંડવ કામ ગીતા આવો હરી ભજવાનો લાવો ભજન કોઈ કરશે કર જોડી કરે પ્રીતમદાસ પ્રેમદાસ ભક્તોના ગુરુ હરશે હરીને ભજતા હજી કોઈ ની લાજ જતા નથી આવી જેની શુદ્ધતા શામળી વધે વેદવાણી માં વિપાત વિપાશુક્ય જે પીસી ઉપાતયો નય સ્ત્રીઓ વૈશ્યાસ્તા શુદ્રા સ્ત્રી પ્રિયાંતિ પરાંગતિ કેમ પુનર્બ્રહ્મણ પુર્યા ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય અનિત્ય અને અસુખ એવા લોકને પામીને મને ભજ સંસારની અંદર સર્વ પ્રકારે તમે કલ્યાણ તો ભજવું તે શ્રદ્ધાથી ભજવું અશ્રદ્ધાથી ભજવું પ્રેમથી ભજવું અપ્રેમથી ભજવું આળસથી ભજવું આળસ છોડીને ભજવું ગમે તે રીતે ભજવું ભાવ ભાવ અનક આલસ નામ જપત મંગળ દિશી દશે દશે દિશા મંગળ થાય ભક્તિમાં ભજવાની જ ક્રિયામાં ભક્ત છે અને તે ભજવાનો જો ભાવપૂર્વક થઈ જાય તો પછી કહેવા નથી હવે આપણા મા સર્વેશ્વર એ ભક્તિનું પ્રતીક છે એમ્બોડીમેન્ટ ભક્તિનું પ્રતીક પ્રેમનું પ્રતિક તમને એમના ભૂત જીવનની ખબર નથી જેમણે એમનું ભૂત જીવન જોયું છે તે જાણે છે આ જીવન જીવવા માટે એમણે દિવસો સુધી આશ્રુષ આવ્યા છે દિવસો સુધી ઉજાગર રાખ્યા છે દિવસો સુધી પ્રાર્થનાઓ પ્રભુને કરી છે પ્રભુ મને તમારે માર્ગે નહીં લાવો દિવસો સુધી અમે એના સાક્ષી છીએ એમની નોંધપોથીઓ તેની સાક્ષી નોંધપોથીઓ પોતે રાખી છે પહેલે ભવિષ્યમાં છપાશે ત્યારે ખબર પડશે કે ભક્તના ભાવો કેવા હોય છે એનું હૃદય કેવું રડતું હોય છે કાળજું કેવું ક્રંદન કરતું હોય છે ભગવાનના સાથને માટે ભગવાનની સન્નિધિને માટે અને તો પછી ભગવાન એને પુરસ્કાર પણ કેવો આપે અને કેવી રીતે સન્ન તો એમના ભજનોને આપણે આવી સાંભળ Thank you.
Thank you. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સન્તુ મુનયઃ સર્વે